તારીખ 5/11/1989 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 278-283 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 76
ભાગવત નો એક શ્લોકાર્થ કરેલો છે. ભાગવત ના એક શ્લોક નો એટલે એમને એ ગ્રંથ પણ વાંચી લીધા હોય એવું લાગે છે. નીચે શ્લોકો પણ આપ્યો છે. આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુપક્રમે કુર્વંતિ અહિતુકીં ભક્તિં અત્તમ ભૂતગુણો હરિ. શ્રીમદ ભાગવત એક સ્કંદ 7મા અધ્યાયનો 10મો શ્લોક છે. નિર્ગ્રંથ શબ્દનો પ્રયોગ તો એ શાસ્ત્રના રચનારાઓએ કરેલો છે. વિતરાગ, નિર્ગ્રંથ, શુભાશુભ પરિત્યાગ, આત્માથી આત્મામાં રમણતા કરવી, આ બધી વાત ત્યાં આવે છે. વિજ્ઞાન નથી આવતો, ઉપદેશ આવે છે. કહેવાનો મતલબ એ છે, ઉપદેશ બોધ જો તો કોઈ પણ માણસ ભૂલો પડી જાય એવી વાત છે. સિદ્ધાંત નથી, કેમ કે એ સિદ્ધાંતનો મૂળ ભાગ અને બહુભાગ કેવળ જ્ઞાન ગોચર જૈનાગમની પરંપરામાં વિદ્યમાન છે. તે કેવળ જ્ઞાન ગોચર થઈને પરંપરા ચાલે એ આગમની અંદર વિદ્યમાન છે. એમ છે ખરેખર, એટલે એ વસ્તુ ત્યાં નથી. આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ, મુનિઓ કેવા હોય જે આત્મામાં રમણ કરી રહ્યા હોય એવા નિર્ગ્રંથ મુનિઓ હોય. બાકીના મુનિઓને તો ગ્રંથિ છે, એમ કેમ રાગની મોહની ગ્રંથિ છે. શબ્દ પકડ્યા છે, ભાવ ભાવ તો ક્યાંથી ઓછી શકે. જ્યાં સુધી દર્શન મોહ એટલો તીવ્ર હોય કે દેવગુરુ શાસ્ત્રમાં પણ એને વિવેક ન થઈ શકે, એ શબ્દ ભલે ન ગમે તે વાપરે પણ એને ભાવની સમજણ નહીં હોય, ભાવની ઓળખ નહીં હોય. એ તો પ્રગટ અન્ય મતના શાસ્ત્રો છે, પણ જૈન મતમાં હોય અને જૈન પરિભાષાના શબ્દોથી ઉપદેશ કરે, પણ દેવગુરુ શાસ્ત્રમાં ભૂલ્યો એના શબ્દોના અર્થના ભાવમાં એને બિલકુલ ભાષણ નથી, એ વાત નિર્વી વાત છે. એ વાતમાં ક્યાંય શંકા કરવા જેવી નથી. નિશંક છે કે એને કાંઈ ખબર પડતી નથી, ફક્ત ધારણાનો વિષય ચાલ્યો આવતો હોય છે. એટલે આવી વાત કરે છે, પણ દેવગુરુ શાસ્ત્રમાં ભૂલ્યા છે. ઈશ્વર કરતા મંજૂર છે. શ્રી ભગવાન શ્રીમદ ભાગવત ના કથાનાયક શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ ચરિત્ર તો બાહ્ય દ્રષ્ટિએ પણ રામ, એ લોકોના જે બે મુખ્ય અધિષ્ઠાતા દેવ ગણીએ તો રામચંદ્રજી ને શ્રી કૃષ્ણ છે. મંદિરો પણ એના જ બનાવે છે એ લોકો. રામચંદ્રજીનું જે ચરિત્ર વ્યવહાર દ્રષ્ટિએ જેટલું શુદ્ધ છે એટલું શ્રી કૃષ્ણ ચરિત્ર શુદ્ધ નથી. તો પણ ભાગવતમાં આવી વાત છે, કેમ કે વાત નાખે છે રચયિતાને જે વાત ધારણામાં રહી છે એટલે નાખે છે. આત્મામાં રમણ કરી રહ્યા છે એવા નિર્ગ્રંથ મુનિઓ પણ નિષ્કાળ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે. કુર્વંતે અહેતુકિમ ભક્તિ, અહેતુક ભક્તિ, નિષ્કામ ભક્તિ કરે છે. કોઈ હેતુથી ભક્તિ નથી કરતા નિર્ગ્રંથ મુનિઓ, કે મને આમ લાભ થાય, મને આમ લાભ થાય, મને આમ લાભ થાય, મને કઈ આમ અનુકૂળતા રહીએ, એમ નથી કરતા. શું કહે છે કે નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે, કારણ કે ભગવાનના ગુણો એવા છે. ત્યાં શ્રી કૃષ્ણનો વિષય ચાલ્યો છે, શ્રી કૃષ્ણને ભગવાન માને છે. આત્મામાં લઈએ, જિનેન્દ્રમાં લઈએ તો એ બધું ઉતરે છે. જૈન દર્શનની અપેક્ષા એ ન્યાય સંપન્ન લાગે કે ભગવાન જિનેન્દ્રના ગુણો એવા છે, અંદરમાં જીન સ્વરૂપ એવો પોતાનો આત્મા છે એના પણ ગુણો એવા જ છે. એમ પછી એટલું લખીને મૂકી દીધો છે પત્ર. આગળ પાછળ કઈ વિવેચન કર્યા વિના, વિચક્ષણતા ઘણી છે એમને, શ્રદ્ધા છે ને એમને, એટલે મહત્વની વાત ઉપર ધ્યાન દોરે છે. પછી એમાંથી જેટલો વિપર્યાસ હોય એટલો કાઢશે, બાકીની વાત તો બરાબર જ છે. એ પદ્ધતિ પોતે એમની સાથે રાખી છે વર્તણૂકને. એટલું સંક્ષેપમાં એ પત્રને વિશે. છે કે નિર્ગ્રંથ મુનિઓ છે એ આત્મામાં રમણ કરી રહ્યા હોય તે જ નિર્ગ્રંથ મુનિઓ છે. એટલે એમાં તો એમને વર્તમાન સંપ્રદાયના જે મુનિઓ છે એ બધાનું નિરાકરણ કરી નાખ્યું. જેને જે માનવું હોય, સમજવું હોય, સમજી લઈએ. એમાંથી જે તે સંપ્રદાયના મુનિઓ માનતા હોય તો કે જેને રાગદ્વેષ મોહની ગ્રંથિ છૂટી ગઈ, નિર્ગ્રંથ થયા અને આત્મરમણતામાં પડ્યા છે, મસ્તીમાં, એને અમે તો મુનિઓ કહીએ છીએ. એ વાત બરાબર છે, ભલે પછી ભાગવતમાં લખ્યું હોય કે આમાં લખ્યું હોય, વાત એ બરાબર છે. કેમ કે ભાગવત વાળા જ્યાંથી લીધી છે ત્યાંથી બરાબર લીધી છે. એને ભાવ ભાષો નો ભાષો એનો દોષ છે, તેથી વાત ખોટી ઠરતી નથી. આપણે લેવું હોય તો એમ લેવાય કે માત્ર સંપ્રદાય બુદ્ધિથી બધું નહીં વિચારવું જોઈએ, તત્વદ્રષ્ટિએ બધું વિચારવું જોઈએ. એનું નામ મધ્યસ્થતા છે. મગનલાલ ખીમચંદ કરીને કોઈ છે, ક્યાંના છે ખ્યાલ નથી, પાછળ કદાચ એક જ મીટી નો પત્ર છે. મગનલાલ ખીમચંદ લીંબડી. જીવને જ્યાં સુધી સંતનો જોગ ન થાય ત્યાં સુધી મત મતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે, આઘા રહેવું યોગ્ય છે. મત મતાંતરનો નિર્ણય કરવો હોય તો સંત અથવા શ્રી ગુરુ કે સત્પુરુષના આશ્રયે કરવો, સિદ્ધ નહીં કરવો. એમ આજ્ઞા મૂકી દીધી, લ્યો આજ્ઞા મૂકી દીધી કે મત મતાંતરના વિષયમાં કઈ નિર્ણય કરવો હોય તો સત્પુરુષના યોગ્ય નિર્ણય કરવો. એટલે એમાંથી મધ્યસ્થા અને ખંડન મંડળનો તફાવત સમજી શકાશે. નહીંતર મધ્યસ્થા અને ખંડન મંડળનો તફાવત એટલો બધો સૂક્ષ્મ છે કે એક બાજુથી જરાક વધારે પડતો ખસે એટલે બીજા દોષમાં આવી જાય. કા મધ્યસ્થા છૂટી જાય, કા મધ્યસ્થા રાખવા જાય તો ખંડન મંડળમાં આવી જાય, એમ જ થાય. ત્યાં એને માટે મર્યાદા બાંધી દીધી કે સત્પુરુષના યોગે આ પ્રકરણ તું હાથમાં લેજે, એ પહેલા તું તારી મને દાપણ કરવા જઈશ તો બોલો તું હું ખાઈ જઈશ, તું ગોથો ખાઈ જઈશ. આથી આવી ગઈ વાત. કે મુમુક્ષુને માટે આ મર્યાદા શું છે? આ પ્રશ્ન ચાલ્યો મને સંગઢમાં છેલ્લે દિવસે પ્રશ્ન ચાલ્યો, મુમુક્ષુએ શું કરવું? જવાબ આજે આવી ગયો, તે દી તો કઈ ખ્યાલ નતો. શ્રીમદજી અહીંયા આ વાત કરી છે, જ્યાં સુધી સંત નો યોગ ન થાય ત્યાં સુધી મધ્યસ્થ રહેજે, એટલે આગળ રહેજે એ વિષયથી. એમ એ વિષયમાં તું માથું નહીં મારતો, તે સત્પુરુષના યોગે માથું મારજે ત્યાં સુધી ઉભો રહેજે. રાહ જો તો કે મારો અધિકાર નથી અત્યારે. જે કામ પોતાના અધિકારનું ન હોય એ કામમાં હસ્તક્ષેપ નહીં કરવો જોઈએ. વ્યવહારમાં પણ એ નિયમ છે કે જેનો જે અધિકાર ન હોય આ સંસ્થાના કામો થાય છે ને, એમાં બધા જુદા જુદા અધિકારીઓ હોય છે, તો જેને જે અધિકાર હોય એ કામ કરે. પોતાને કોઈ કામ કરવા જેવું લાગે તો એને કહે, પણ પોતે જ સીધો કરવા લાગી જાય તો એ રીતે, તો ઘણા કરવા લાગી જાય તો કોઈ વ્યવસ્થા ના રહી. આ અધિકારીનો વિષય લીધો, અહીંયા અધિકાર છે, આથી આગળ નહીં. આપણે તો દિગંબર શ્વેતાંબરનો વિષય હવે આપણા આપણા સમાજ પૂરતો વિચાર કરીએ, પરિસ્થિતિ જે વિદ્યમાન છે કે ગુરુદેવે શ્વેતાંબર દિગંબરનો બરાબર સ્પષ્ટીકરણ આપ્યું, અનેક વાતોથી અનેક ન્યાયોથી શ્વેતાંબરની દલીલોથી મૂર્તિમાં ફેરફાર કર્યો એની શું દલીલ છે, સાધુઓ લગ્ન દિગંબરમાં નથી શ્વેત વસ્ત્ર ધારે છે તો એની અંદર ઉપકરણ આદિની શું દલીલો છે, શાસ્ત્રોની શું દલીલો છે, એના ખુલાસા આપ્યા. વિષય સ્પષ્ટ કંઈક વધારે થયો તો પણ એ વિષયની અંદર પોતે કંઈક નિર્ણય ઉપર આવવું હોય તો સત્પુરુષની સમીપ પોતાના અભિપ્રાયને વ્યક્ત કરીને સમજી લેવું જોઈએ. એના બદલે કોઈ કોઈ મુમુક્ષુ એ પરિસ્થિતિમાં પણ આવ્યા કે શ્રીમદજીના વિષયમાં અભિપ્રાય, ગુરુદેવનો જે અભિપ્રાય એનાથી આગળ અભિપ્રાય પોતાનો વ્યક્ત કરે. ગુરુદેવ કંઈક જ્ઞાની છે, એક અવતારી છે, સત્પુરુષ છે, અનેક દર્શન જ્ઞાન છે, એમાં કાંઈ ફેરફાર નથી. મતમતાંતરની વાત જાણી લીધી પછી આગળ વધી ગયા તો ત્યાં પણ શંકાની આંગળી ઉઠાવવા માંડ્યા કે આમનું શું, આમાં મમને શંકા પડે છે, અથવા શંકા પડે ત્યાં સુધી તો હજી આશંકા ગણીએ નિર્ણય આપી દઈએ ગુરુદેવને વિરુદ્ધ. એ પરિસ્થિતિ ખંડનમંડનની થઈ ગઈ, અહીંયા ખંડનમંડન થઈ ગઈ. ભલે દિગંબરનો પક્ષ કરે છે તો પણ એ મતવાદી છે, મધ્યસ્થ નથી. જે મતવાદી છે તે મતાર્થી છે, મતાર્થી છે તે આત્માર્થી નથી, આત્માર્થી હોય તે મતાર્થી હોતા નથી. આમ આત્મા સુડી જાય છે, સરવાળે નુકસાન અહીંયા થાય છે કે એ રીતે દિગંબરનો પક્ષ કરવા જાય તો આત્મા સુડી જાય પાછો, એવી વાત છે. એટલે તો ધર્મદાસજી ક્ષુલ્લક, મૂળ દિગંબર તો કે હું વેદાંત મતવાદી નથી, બૌદ્ધ મતવાદી નથી, પણ જૈન મતવાદી હું નથી. એવું શું કરવા કહેવું પડ્યું અંદર? જેટલા અન્ય મત છે એનો નિષેધ કરવો તો, પણ જૈન મતવાદી હું નથી એવી વાત શું કરવા કરે? મતવાદી નથી એમ કહેવું છે, એક મતવાદી હું નથી એમ કરીને જૈન નું નામ લઈ લીધું. કેમ કે એમાં આ ભૂલ થાય છે, જૈન મતને નામે આવી ભૂલ થાય છે, એ આત્માર્થને ખલાસ કરે છે. જ્ઞાન દશા તો આગળની ચીજ છે, પણ આત્માર્થને પણ ન રહેવા દે એવી પરિસ્થિતિ થાય. આત્માવાદી છું, વસ્તુનો સ્વભાવવાદી છું, તત્વવાદી છું. જે તત્વ છે, જે સ્વભાવ છે એનું હું કથન કરનારો છું કે આમ છે. વાત તો ચાલી છે અહીંથી ઉપર 278માં શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો 7મા અધ્યાયનો 10મો શ્લોક ટાંક્યો છે. ખાલી પત્રમાં એટલું જ લખ્યું છે, આથી વધારે કાંઈ નથી લખ્યું. શ્લોકાર્થ કરીને પત્ર છોડી દીધો હતો સ્વભાગભાઈ ઉપર. એમાં ખંડન ખંડન ઉભી થાય છે, ખંડન ખંડન ની વૃત્તિ ઉભી થાય છે. છેલ્લે દિવસે ત્યાં આ પ્રશ્ન થોડો ચાલ્યો હતો, સ્પષ્ટ કર્યો હતો ત્યાં સોનગઢ, છેલ્લે દિવસે આ પ્રશ્ન ચાલ્યો હતો, વિશેક મને ચાલ્યો હતો એ વિશે. અહીંયા ગુરુ, અહીંયા શ્રીમદજી એ વાત જરા સ્પષ્ટ કરી દીધી કે જો ભાઈ, જ્યાં સુધી તને કોઈ સત્પુરુષનો, સંતનો, શ્રીગુરુનો કોઈ યોગ ન થાય, 279 300મો પાનો છે, જીવને જ્યાં સુધી સંતનો યોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું, એટલે મતમતાંતરના વિષયથી દૂર રહેવું, એને ન પડવું, એમાં આજ્ઞા નથી. શું? કેમ આજ્ઞા નથી? કે એનો અધિકાર નથી, એનો વિષય નથી, એની યોગ્યતા નથી. મૂકી દીધું, એક બાજુ બચાવી લીધો એને. એક ન્યાય કહીએ તો મુમુક્ષુને ખંડન મંડનમાં પડતો, સંપ્રદાય બુદ્ધિમાં પકડાતો બચાવ્યો, મતવાદી થતો બચાવ્યો, આત્માર્થે રહેવા માટેની જગ્યા ખુલ્લી રાખી દીધી એના માટે. અને આ તો અન્ય મતનું શાસ્ત્ર છે, શ્વેતાંબરમાં તો કેટલાય કથનો છે કે જે દિગંબર શાસ્ત્રોમાં છે, શ્વેતાંબર શાસ્ત્રોમાં છે, ઢગલાબંધ છે. શ્વેતાંબરનો નિષેધ નથી કર્યો એનું કારણ છે કે એમાં તો કેટલાય કથનો છે કે જે મૂળ દિગંબરમાં છે એ શ્વેતાંબરમાં છે, કેમ કે એમણે શાસ્ત્રો જ એમાં ધારણામાંથી રચ્યા છે. 500 વર્ષ પછી, એટલે કે આપણે ગુરુપુરમાં જયારે આગમનો અધિવેશન ભરાઈને નિર્ણય લેવાનો, તો એ બધા જે મુનિઓ શ્વેતાંબર થયા, એ મૂળ તો દિગંબર મુનિઓની પરંપરામાં હતા, અને દિગંબર હતા કેટલા, ધારણા તો રહી જાય. ધારણામાંથી ઘણી વાતો રાખે એમણે, કેટલીય વાતો રાખે છે, કેટલીક જ નવી નાખે છે પોતાની કલ્પના પ્રમાણે, એટલે તો ઘણી રાખે છે. એટલે એ માથાકૂટમાં મુમુક્ષુ ને ઉતરવાની ના પાડી દીધી કે તારું કામ નથી અત્યારે. આ ગજાબાર ની વાત કોઈ હોય કરવા જાય તો ભૂલ કરી બેસે, સીધી વાત છે. એમાં ન ઉતરવું, એમાં નાની પાસેથી ખેંચતો મેળવવો. મુમુક્ષુ વચ્ચે પણ ખેંચ પકડ કરવા જતા વાદ વિવાદનો પ્રસંગ ઉભો થશે, અને મુમુક્ષુ વચ્ચેની જે વાત્સલ્યની ભાવના, એ ભાવનાને ધક્કો પહોંચશે. મુમુક્ષુ વચ્ચે જે વાત્સલ્ય હોંગે, એ વાત્સલ્ય નહીં રહે પછી. પ્રશ્નનો કાયદો હવે શું કરતો, તો ખંડન મંડન ની વાત ચાલી, પણ હવે તત્વ અને ખંડન મંડન તો તત્વ ને હિસાબે આ વાત ચાલી ને કે ભાઈ આ ભાગવત માં ખોટું શું લખ્યું છે કે આત્મામાં રમણ કરી રહ્યા છે નિર્ગ્રંથ મુનિઓ છે, ભગવાનની નિષ્કારણ ભક્તિ કરે છે મુનિઓને તો કઈ જોતું નથી, નિષ્પરિગ્રહ છે, નિર્ગ્રંથ છે. વાત તો મુનિ તરીકે ની બરાબર 100-100% સાચી છે, પણ ભાગવત ની છે માટે ખોટી, એમ કેવી રીતે ચાલે? હા, આત્માર્થતા જ બંધ કરી દઈએ, મતાર્થી થાય તે આત્માર્થી ન રહે. એટલા માટે આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એમણે આત્માર્થીના લક્ષણ અને મતાર્થીના લક્ષણ એનો સંવાદ ઉભો કર્યો. જે રચના કરી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં, એમણે એમને સંવાદ ઉભો કર્યો બે જીવ વચ્ચેનો. તો એક આત્માર્થીની વાત લીધી ને એક મતાર્થીની વાત લીધી, કોઈ અન્ય મત કે જૈન મત કે જૈના ભાષે કે કાંઈ ન લીધું. વિચક્ષણતા છે ને, ઘણી વિચક્ષણતા છે. જો વાત્સલ્ય નો હોય તો મુમુક્ષુ ક્યાં નો પણ હોય, એમ કેમ છે? તો મુમુક્ષુ છે ને એક મુમુક્ષુ ને જોતા બીજા મુમુક્ષુ ને જો વાત્સલ્ય ના આવે તો મુમુક્ષુ કેવો કેવી રીતે, એ તો સવાલ છે કે નહીં? ગંગાના તળાવજી ને આવ્યા કાલે, બહુ જ પ્રેમ આ લોકોનો, તો ખેડૂત લોકો છે, ઘણો વાત્સલ્ય એમ, શીખવા જેવું, મુમુક્ષુ એ શીખવા જેવું, ભલે કૃષિકાર માણસો છે પણ વાત્સલ્ય દ્રષ્ટિએ તો મુમુક્ષુ એ શીખવા જેવો વિષય છે, ઘણો વાત્સલ્ય એ લોકો, બહુ પ્રેમ. એનાથી વધારે આવવું જોઈએ, ભાઈ ઉપર આવે એનાથી વધારે આવવું જોઈએ. શું સાચું સપણ તો સાધર્મિતણો, બાકી તો બધી જંજાળ છે. આનંદ ગંજીએ ગાયું છે કે સાચું સપણ તો સાધર્મિતણો, બાકી સર્વ જંજાળ રે, બાકી તો જંજાળ છે બધી, ખટપટ ને ગડબડ છે બધી, ભાઈઓ ભાઈઓ તો સમજી હજુ બધું હોય. આ તો વિશેષ વાત છે, નથી આવતું એનું કારણ એ છે કે પોતે માર્ગે અનુસરતો, માર્ગ અનુસારી પણ નથી. શ્રીમદજીને માર્ગાનુસારી કહે છે, એ નથી, મુમુક્ષુ તો નથી પણ માર્ગાન, મુમુક્ષુના માર્ગે ચડે એ સ્ટેજમાં નથી જીવ, એનું કારણ એ છે. વાત્સલ્ય તો આવવું જોઈએ, વાત્સલ્ય નહીં છૂટવું જોઈએ, ભલે વિચારભેદ હોઈ શકે છે, પણ તો ગુરુદેવ તો એમ કહેતા ને, એકદમ વિરોધી હોય ને વિચાર ભેદ તો હજી મન માઇલ્ડ વાત છે, પણ કડક કોઈ વિરોધી હોય ને તો એમ કે પણ શું થાય, એને બિચારાને એમ બેસે છે એમ કે, એમાં એનો વાંક નથી, પછી શું બોલે, એમાં એનો વાંક નથી, એને એમ જ બેસે છે એટલે એમ જ કે ને કે શું તત્વની બાબતમાં લખે, એ સોનગઢવાળા આમ ગુરુદેવનું નામ લે, અને મિત્ર સોનગઢવાળા લખે, આમ સ્થાપે છે ને આમ કરે છે ને આમ બોલે છે ને આવી રીતે તત્વ પ્રરૂપણ કરે છે, વિદ્વાન લોકો ઉકળી જતા હતા વિરોધના, તો શું થાય, એનો વાંક નથી, પાછા એમ કે વાંક તો એનો છે, તો એમ કે એનો વાંક નથી, એને એમ બેસે છે એટલે એમ જ કે ને કે, ગુરુ કેટલી મધ્યસ્થ દ્રષ્ટિ છે, એવી દ્રષ્ટિ જોઈએ. એને એમ થાય છે, હું જે માર્ગે જવા માંગુ છું એવા નિર્દોષ માર્ગ પામવાનો આપણો અભિલાષી જીવ છે, એટલે એના ઉપર એને પ્રેમ આવે છે. પોતાનું ઠેકાણું ન હોય હામાને સમજે ક્યાંથી, અને હામાને સમજે નહીં તો એને વાત્સલ્યનો કેવી રીતે પ્રકાર આવે, આવે નહીં. સાથે રહેનારા છે એમ જ છે, પણ એ તો એ પ્રેમ જ જુદી જાતનો હોય, પ્રેમ જ જુદી. એ લોકો બોલ્યા, ગુરુદેવ તો બે વખત અહીંયા પધાર્યા છે, વર્ષો થઈ ગયા, એક સાવરકુંડલાના પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ગુરુદેવ પધારેલા, ત્યારે આ લોકો ત્યાં આવતા જતા થયેલા, અને ગુરુદેવને વિનંતી કરી, એ વખતે એ લોકોએ નિર્ણય કર્યો કે આપણે પણ મંદિર બંધાવું, ત્યારે બીજી વખત પ્રતિષ્ઠા વખતે પધાર્યા. આજે લગભગ એમ માનો કે પહેલી વખત પધાર્યા એને 30 વર્ષ થયા, બીજી વખત પધાર્યા એને 2-5 વર્ષ ઓછા થયા હશે. ત્યાર પછી ગુરુદેવ તો ત્યાં પધાર્યા નથી, એને જોયું કે સોનગઢના ગુરુ, સોનગઢથી એક બસ આખી લઈ ગઈ, બીજા પણ રાજકોટથી ભાવનગરથી અમે લોકો ગયા, ગુરુદેવ પધાર્યા નથી પણ બધામાં અમે તો ગુરુદેવને જોઈએ છીએ, એટલો અમને પ્રેમ આવે છે. શું તમારા રૂપે ગુરુદેવ જાણે અમારે ત્યાં આવ્યા, મુમુક્ષુને જોઈને, એટલે એનું જે હૃદય છે ને એ બહાર આવે છે. એ કાંઈ એવા ભણેલા ગણા નથી કે એને ઉપમા બહુ આવી બધી આવડે, પણ એનો જે લાગણી છે એ તો બહાર આવે કે ના આવે, એવી વસ્તુ છે. આગ્રહ ઉભો થાય છે, હું કહું તમારે માનવું જોઈએ, અથવા અમે કહ્યું એમ જ તમે માનો, બીજી રીતે જરાય ન માનો, એને બેસે છે, એને માનવા દો. પુરુષના યોગે ફેરફાર હશે તો નીકળી જશે, નીકળે તો પોતાને શું નુકસાન છે, અને એને ફેરફાર છે એમાં પોતાને છે એનો નિર્ણય કોણ કરશે? પોતે કરશે કે સત્પુરુષ કરશે? કોણ કરશે? આગ્રહ તો જરા યોગ્ય નથી. સીધી જ વાત છે, પ્રકાશ તો એની પાસે છે, બાકી બધા અંધારામાં ઉભા છે. પ્રકાશ તો એની પાસે છે, બાકી અંધારામાં ઉભા છે. બસો ને એસી સુભાગભાઈ ઉપરનો પત્ર છે, વદ દશમ પછી વદ બારસે લખેલો છે, એક દી છોડીને. જેણેમાં જીવું તો મન છે કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે, નાગ જેમ મોરલી ઉપર. અમારું મન જણાવ્યા જેવું છે, અત્યારે અમારા મનની શું સ્થિતિ છે? કે જેણેમાં જીવું તો મન છે કે જે સત સ્વરૂપ ભણી અખંડ સ્થિર થયું છે. આજે મનનો ઉપયોગ ક્યાં લાગે છે? ફરી ફરી. તથાપિ તે દશા વર્ણવાની સત્તા સર્વ આધાર હરિય વાણીમાં પૂર્ણ મૂકી નથી. કુદરત જે અમારા મનની સ્થિતિ છે એને વર્ણવાની જે માટે વાણી જોઈએ એ કુદરતી વાણીનો યોગ નથી, એવી વાણી નથી. અને હરિ એટલે સર્વ આધાર, જેનો આધાર લઈએ એમ. અને લેખમાં તો તે વાણીનો અનંતમાં ભાગ પણ માંડ આવી શકે. શું લેખમાં કાંઈ એ વસ્તુ આવી શકે નહીં જે બોલવામાં ના આવે, લખવામાં કેવી રીતે આવે? એવી તે દશા તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ, એવી તે દશા અને તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ સ્વરૂપ, તેને વિશે અમને તમને અનન્ય પ્રેમ ભક્તિ અખંડ રહો અને તે પ્રેમ ભક્તિ પરિપૂર્ણ પ્રાપ્ત થાઓ એ જ પ્રયાસના ઈચ્છી અત્યારે અધિક લખતો નથી. પુરુષોત્તમ સ્વરૂપ એટલે પોતાનું આત્મ સ્વરૂપ. એ દશાનું સર્વ કારણ એટલે તો કારણ પરમાત્મા કયા, અને પુરુષોત્તમ પુરુષને અહીંયા નિયમસારમાં કારણ પરમાત્મા કયા, જેના નો આધાર લેવાથી એ દશા પ્રગટ થઈ એટલે એને કારણ એવું નામ આપ્યું, આધારરૂપ કારણ. કારણ કે આ અધિકરણ એક કારક છે ને, છ કારકમાં એક કારક છે એટલે આધાર, એને કારણ નામ આપ્યું છે. પણ આધારરૂપ કારણ લેવું એમ. તે સર્વનું કારણ એવું જે પુરુષોત્તમ પુરુષ, તેને વિશે અમને પણ પ્રેમ ભક્તિ અખંડ રહો એટલે એના પ્રત્યેનું વહન પરિણામનું વેણ અખંડ રહો, તમને પણ એના પ્રત્યેનો અખંડ પરિણમન રહો અને એ પરિપૂર્ણ પ્રાપ્ત થઈ જાઓ, એવી દશા પૂર્ણ પ્રગટ થઈ જાય એવી યાચના, વિશેષ યાચના, પ્રયાચના, વિશેષ યાચના ઈચ્છીને અત્યારે કોઈ વિશેષ વાત લખતો નથી. ટુકડા મુકતા જાય છે, એક એક વાતને અંતર્મુખ પરિસ્થિતિ જે છે એ અંતર્મુખ ભાવોને વ્યક્ત કરતા જાય છે કે આવું અંતર્મુખ પરિણમન છે, આવું અંતર્મુખ પરિણમન છે, આવું અંતર્મુખ પરિણમન છે. યોગ્યતા જોઈ છે ને એટલે ભાવ ઓળખાવો છે, વ્યક્ત ભાવો ઉપરથી અવ્યક્ત સ્વરૂપ ઓળખાવો છે ને, એટલે આ બધી ટ્રીટમેન્ટ આપે છે.
સાહિત્યની ભાષામાં શબ્દ છે પ્રયાચના, યાચના, અને એક વ્યુત્સર્ગ લગાડ્યો છે વિશેષતા બતાવવા માટે. સાધારણ યાચના, વિશેષ વિશેષ પ્રકારની યાચના એને પ્રયાચના કહે છે. અને એ તો એમ હેતુ લેખન, એમની કલમ એવી હતી કે સાક્ષર બધા એની પાછળ ટૂંકા પડે. બહુ ઘણો કાબુ છે ભાષા ઉપર, અસાધારણ કાબુ છે. સામાન્ય લેખકનું કોઈ બૂતું નથી એવી બધી વાક્ય રચના આવે છે. એ તો સોગાનીજીની ક્યાંક ક્યાંક આવી છે, પત્રોની અંદર, પત્રોની અંદર એવી વાતો આવી છે કે આપણને એમ લાગે કે વેપારી થઈને આ સાહિત્યની આવી ભાષાની શૈલી ક્યાંથી આવે છે. પણ એ કુદરતી પાણીનો એવો યોગ બેસી જાય છે, પોતાના પરિણમન સાથે એવો યોગ બેસી જાય છે. એ 280 થયો, 281મો છે. ખીમજી ભાઈ ઉપરનો, ખીમજી દેવજી. યોગ રહેવાથી, એટલે એવી કોઈ આર્થિક પરિસ્થિતિ જેની ખરાબ હોય, તો આ કાળ એવો છે કે જેવી વૃત્તિ આગળ પાછળ રહેવી જોઈએ એવી ન રહે. એટલે સામાન્ય માણસને તો ઉપજીવિકામાં જોડાવાનું બને છે, એ સંબંધીની યથકિંચિત પ્રવૃત્તિ કરવી પડે, એવો જ આ કોઈ કાળ છે. જે પહેલાં કાળ હતા જેમાં પુણ્યયોગ વિશેષ હતા, એનું કારણ એ તો એ પ્રકારની ઉપાધિ પણ ઓછી હતી, અને અનેક જીવો ધર્મ પામતા હતા એનું કારણ કે એ ઉપાધિનું કારણ એને નહોતું. સામાન્ય રીતે આજીવિકાની વ્યવસ્થા ન હોય એવા પ્રકારમાં ગ્રહસ્થ માણસ હોય, સંસારી માણસ હોય, ત્યારે એને એ વ્યવસ્થા બાજુ ખેંચાયા વિના બીજો ઉપાય નથી હોતો. આ કારણથી એને સત્પુરુષના યોગને ગુમાવવો પડે છે, એ જાતના પુણ્ય નથી હોતા. આવી પરિસ્થિતિ હોય ત્યારે જ્ઞાનીના યોગને એને ગુમાવવો પડે છે, એ એક સ્વાભાવિક પરિસ્થિતિ છે. હવે એમાં ગમે તે કામ કરવું એ બીજી વાત છે, પુરુષાર્થ પાડવો એ બીજી વાત છે, પણ એ કોઈ અસાધારણ પુરુષાર્થવંત જીવોની વાત છે. અહીંયા એક સામાન્ય મુમુક્ષુને માર્ગદર્શન છે. સામાન્ય મુમુક્ષુ જે સાધારણ યોગ્યતાવાળા હોય છે એને તો એડજસ્ટમેન્ટ કરવું જ પડે, નહીંતર આર્ત ધ્યાનમાં આવતા એને વાર ન લાગે. અને આર્ત ધ્યાનમાં આવે એટલે પરિણામમાં નીચે પડી જાય, ઉપર ચડવાને બદલે નીચે પડે એવી પરિસ્થિતિમાં આવે, એટલે એ પ્રકારનું એને એડજસ્ટમેન્ટ કરવું પડે. કોઈ કારણસર માર્ગદર્શન આપું છું. 282 એ પાછો એક દિવસ છોડીને સ્વભાગભાઈ ઉપરનો પત્ર છે. 12 પછી સીધો 14 લેખો છે. પહેલો 10 પછી 12 લેખો છે, 12 પછી 14 લેખો છે. પત્તું મળ્યું તો પોસ્ટકાર્ડ મળ્યું છે સ્વભાગમાં, પરમ વિશ્રામ સૌભાગ્ય વિશેષણ વાપર્યું છે, પોતાના વિશ્રામનું સ્થાન ગણ્યું છે. બીજું તો કોઈ હતું નહીં. પત્તું મળ્યું, અત્રે ભક્તિ સંબંધી વિવળતા રહ્યા કરે છે અને તેમ કરવામાં હરિ ઈચ્છા સુખદાયક જ માનું છું. ભક્તિ એટલે કઈ? આત્મા પ્રત્યેની જે પરિણતિ છે એ પરિણતિ પૂર્ણ થાય એ પોતે ઈચ્છે છે, અપૂર્ણ રહે છે એમને પોસાતું નથી. મુનિ દશામાં પણ લખું, ભલે પોતાની મુનિદશા નથી પણ મુનિદશા કેવી હોય એ લખ્યું, જેમ પોતે જ મુનિ હોય ને લખે એવી રીતે, કે આ ધીમી ધારે અમૃત પીવાય છે અમને પોસાતું નથી. નીચેથી જોઈએ તો સમ્યક દ્રષ્ટિને જે પરિણતિ છે એમાં જે અમૃતનો આસ્વાદ છે એની અપેક્ષા એ મુનિરાજને પ્રચુર સ્વસંવેદન છે એમ કહેવાય છે કે ક્ષણે ક્ષણે એ આ શુદ્ધાત્મામાં લીન થાય, ચૈતન્ય ગુરુ છૂટો પડી જાય. એ મુનિ એમ કહે છે કે મારું પરિપૂર્ણ અનંત અમૃત જેમાં ભેળું છે એવું સરોવર છે, એમાંથી થોડુંક થોડુંક આવું મળ્યા કરે કેમ પાલવે, એક સાથે બધું અનુભવમાં આવે એટલે એવું ધીમું પણ લાગે છે. તો એ અપૂર્ણતા સાલે છે એમ, પોતાની દશા તો ઠીક છે તો પણ એમ કહે છે કે નહીં, આનું નામ પૂર્ણતાનું લક્ષ છે. પૂર્ણતાને લક્ષે શરૂઆત થઈ છે એટલે કોઈ પણ સાધક કોઈ પણ ઉપર ઉપરની અવસ્થામાં આવે તો પણ અવસ્થાનો સંતોષ ન થાય, અવસ્થાનો અસંતોષ રહે, એનું નામ પૂર્ણતાનું લક્ષ. જેને પૂર્ણતાનું લક્ષ હોય એને આમ જ થાય, એને બીજો પ્રકાર ન થાય. જેને પૂર્ણતાનું લક્ષ નથી, હવે બીજું પડખું વિચારીએ, એને એની દશાનું ઠેકાણું ન હોય તો સંતોષ આવી જાય કે ના ના આપણા પ્રમાણમાં આપણે ઘણું કરીએ છીએ, આપણને જેટલું થઈ શકે એટલું આપણે કરીએ છીએ, અને જે કાંઈ થતું હોય એનો એને જાણે અજાણે સંતોષ વર્તે. આ મિથ્યાત્મનું અથવા દર્શનની તીવ્રતાનું આ લક્ષણ છે. લક્ષણનો અભાવ થયો હોય એને તો એમ બનતું નથી, મંદ થયો હોય એને એમ ન બને, અભાવવાળાને તો શેનું બને. મુમુક્ષુ હોય અને દર્શનમાં જેનો ગળ્યો હોય એને પણ પૂર્ણતાનું લક્ષ છે, એને કોઈ અવસ્થામાં સંતોષ ન થાય. તો જેને દર્શનમાંનો અભાવ કર્યો એને થવાનો પ્રશ્ન ક્યાં છે? એને તો પૂર્ણ સ્વરૂપ જ લક્ષમાં છે. એવી પૂર્ણ દશા જેવું સ્વરૂપ છે એવી પૂર્ણ દશા ન થાય ત્યાં સુધી એને બિલકુલ પુરુષાર્થ છોડવાનો પ્રકાર નથી આવતો. એ પ્રયત્નમાં લાગેલા ને લાગેલા જ રહીએ છે, અપ્રમાદપણે પ્રમાદ કરતા નથી. મોક્ષ માર્ગી ધર્માત્માઓ પ્રમાદ કરતા નથી, એ એની દશાનું ચિહ્ન છે. એને લક્ષ્ય શરૂઆત થઈ છે, આગળ વિધા છે, એ આગળ વિધા છે તો એના એની રીતે જ કામમાં ચાલુ ને ચાલુ રહીએ છે પુરુષાર્થમાં, એમ લેવું છે. એટલે અહીંયા એ સંકેત કર્યો છે પોતાની દશાનો કે અત્રે ભક્તિ સંબંધી વિવળતા રહ્યા કરે છે, અને તેમ કરવામાં એવી વિવળતા જે થયા કરે છે એમાં હરિ ઈચ્છા છે. એટલે આત્માને એમ જ કુદરતી પરિણામને એવું જ હોય સાધક દશામાં, તે સુખદાયક જ માનું છું, એ વિવળતાને પણ હું સુખદાયક માનું છું. પૂર્ણ સુખને લઈ આવશે આ વિવળતા છે, આ અસંતોષ છે એ પૂર્ણ સુખને ખેંચી લાવશે એમ કહેવું છું. વિવળતા એટલે અસંતોષ, નિષેધ, એટલો પ્રશસ્ત દ્વેષ છે. પોતાના પરિણમનમાં દશાની અપૂર્ણતારૂપ જે દોષ, અલ્પતારૂપ દોષ, અથવા બાકી રહી ગયેલો જે રાગ દ્વેષ ચારિત્રનો મોહ, એ સંબંધીનો ઉદ્વેગ, એને પ્રશસ્ત દ્વેષ કહેવામાં આવે છે. કોઈ વાર એ વધારે થાય તો પોતાની નિંદાગ્રહ પણ કરે, જાહેરમાં ગુરુ પાસે જઈને કરે, જાહેરમાં કરે, એને પ્રશસ્ત દ્વેષ કહે છે. મહાત્મા વ્યાસજીને તેમ થયું હતું તેમ અમને હમણાં વર્તે છે. મહાત્મા વ્યાસજી માને છે ને એને, એને ધક્કો નથી પહોંચાડતા. આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા, ચોખવટ કરી નાખી. શું કે આત્માની વાત ઘણી લખી એમણે, આજે ભાગવત છે એ વ્યાસજીની રચના ગણાય છે, આ ભાગવતની રચના વ્યાસજીની ગણાય છે, ગીતાની રચના પણ વ્યાસજીની ગણાય છે. આમ તો શ્રી કૃષ્ણને મુખેથી શ્લોકો બોલાવ્યા છે પણ રચના સંવાદની છે એ વ્યાસજીની ગણાય છે, વેદોની રચના પણ વ્યાસજીની ગણાય છે, જેમાં એકલી અધ્યાત્મ ચર્ચા છે, આત્માની ચર્ચા છે. વેદો એટલે ઉપનિષદ છે, 18 ઉપનિષદ છે, અને જે વેદો છે એનો પાછળનો ભાગ છે એટલે એને વેદાંત કહેવાય છે, અંત કહેવાય છે. પણ એ બીજા બધામાં ક્રિયાકાંડ આવે છે, જે આ પાછળનો ભાગ છે એમાં ક્રિયાકાંડનો વિષય નથી, માત્ર તત્વજ્ઞાનનો વિષય છે. અને એ પણ આત્માને બ્રહ્મ સંબંધીનો, પરમ બ્રહ્મ સંબંધીનો જ વિષય છે એટલે એને વેદાંત કહે છે. એટલે આત્માની તો વાત કરી છે, અને એવી વાત કરી છે કે જેવી જૈન દર્શનમાં છે એવી બધી વાતો કરી છે. અપરિણામી છે, કુટસ્થ છે, ધ્રુવ છે, આ બધા શબ્દો છે ત્યાં. વિતરાગી છે, શું પરિણામને કઈ લેવા દેવા નથી, બધી વાતો આવે છે. હા, ગીતા તો નથી આપણે અહીંયા રાખી, તમે બતાવો મંચાવો એમાંથી. તમે ગીતામાં આવે છે, હજી એમની જ રચના છે, વ્યાસજીની જ રચના છે. એટલે એમ કહ્યું કે આત્મદર્શન પામ્યા છતાં વ્યાસજી આનંદ સંપન્ન થયા નહોતા. શું આત્મદર્શન ને આનંદ કઈ જુદા જુદા રહેતા નથી? વાત નાખી દીધી. કારણ કે હરિરસ અખંડ પણ એ ગાયો નહોતો, જે એને અખંડ માર્ગ હાથમાં આવવો જોઈએ કઈ નહોતો આવ્યો, અનુભવવાનો હતો. અમને પણ એમ જ છે, એટલે અમારે પણ જે આમાં વચ્ચે તૂટકતા પડે છે એ નથી જોતી, વચ્ચે ખંડ પડે છે એ અમને નથી જોતો. એકનું શ્રેણી માનીને પૂર્વ થઈ જઈએ. એમની જે આ વૃત્તિ છે એ જ એકાવતારીપણાને બતાવે છે કે આ ભાવમાં જ પૂર્ણ થવું છે એમ આવે છે. પુરુષાર્થમાંથી અને ભાવનામાંથી એમ આવે છે કે અત્યારે પૂર્ણ થવું છે, આ ભાવમાં પૂર્ણ થવું છે, એટલે વધારે ભાવ નથી. હવે એ બે વચ્ચે ફેર છે પાછો, અમને પણ એમ જ છે એમાં પાછો ફેર છે, અને વ્યાસજીને એમ જ છે એમાં ફેર છે, પણ એ કાઢવું પડે. અખંડ એવો હરિરસ પરમ પ્રેમે અખંડપણે અનુભવતા હજુ ક્યાંથી આવડે, અને જ્યાં સુધી તેમ નહીં થાય ત્યાં સુધી આ જગતમાંની વસ્તુનું એક અણુ પણ ગમવું નથી, અમને નહીં ગમે. જ્યાં સુધી એ ધારે સ્વરૂપમાં લીન નહીં થઈએ ત્યાં સુધી વૃત્તિ બહાર જશે, પણ વૃત્તિ બહાર જશે તો અમને આ જગતનું એક પરમાણુ પણ ગમશે નહીં, ક્યાંય અમને ગોઠશે નહીં, અમને એક આત્મા સિવાય જગતમાં ક્યાંય ગમશે નહીં. એ પોતાની પરિસ્થિતિ ચોખ્ખી કરી નાખી કે ક્યાંય અમને ગમતું નથી. કેવું જ્ઞાન લઈ લેવું? સાતમું તો છૂટી જાય છે, સાતમું તો ક્ષણમાં છૂટી જાય છે, તો પોતાને તો પૂર્ણ જ થઈ જવું. એ પૂર્ણતાને આપણે જોતા જશું કે એમને પૂર્ણતા તરફનું કેટલું બધું જોર વર્તે છે, એમાંથી એક અવતારે પણ થઈ ગયું છે કે આગમનો વિષયનો નકાર આવી જાય છે. આગમમાં કેમ એમ લિખ્યું છે કે અત્યારે આ પૂર્ણ દશા ન થાય, મુક્તિ ન થાય, એમ કેમ લિખ્યું છે? અંદરનું જે જોર ઉછાળો મારે છે એ એને એની એમાં અભિવ્યક્તિ છે એમ છે. ભલે પૂર્ણ નથી થયા પણ એ ભાવ પૂરું કરી નાખશે. જૈનના શાસ્ત્રોમાં આવું લખ્યું છે, લખ્યું છે કોઈ અપેક્ષા એ, બાકી અમને તો બેસતું નથી એમ લાગે એમ કે છે. એનો પુરુષાર્થ ઉછાળો મારે છે, જોર કરે છે. આયુષ ન હતું, નહીતર એ તો નિર્ગ્રંથ થઈ જાય એવી દશા. મુનિ તો થઈ જાય, આયુષ ન હતું. ભગવાન વ્યાસજી જે યુગમાં હતા તે યુગ બીજો હતો, અને આ કળિયુગ છે. એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન દ્રષ્ટિએ નથી આવતા. શું કે છે, આ યુગ એવો છે કે એમાં હરિ સ્વરૂપ, હરિનામ અને હરિજન એ કોઈ જોવામાં નથી આવતા, નજરે નથી પડતા. હરિજન એ તો ભંગી નહીં, અહીંયા ભાષા એવી છે. એક આત્માની જગ્યાએ એ તો પોતે ચોખવટ કરતા ગયા છે કે આટલા નામ છે આત્માના વિશે ગણવા તમારે. પોતે એક પત્રની અંદર બધા નામ લાગતા છે, વિષ્ણુ, હરિ, બ્રહ્મ, શિવ બધા નામ લીધા છે, બ્રહ્મા બધા નામ લીધા છે. અને ક્યાંક ક્યાંક હરિનોશ કુદરત થાય છે, એમ બે અર્થ નીકળે છે. દ્રષ્ટિએ નથી આવતા, શ્રવણમાં પણ નથી આવતા, અને એ ત્રણ માંના કોઈને સ્મૃતિ થાય એવી કોઈ પણ ચીજ પણ દ્રષ્ટિએ નથી આવતી. એવો કાળ છે. 99 વર્ષ પહેલાની વાત કરે છે. 99 વર્ષ પહેલા આટલો બધો કળિયુગ છે એમ કે છે. અત્યારે તો ફાટ્યો છે બધું. બધા સાધન કળિયુગ થી ઘેરાઈ ગયા છે. ધર્મના ક્ષેત્રની અંદર પણ બધા સાધન કળિયુગ થી ઘેરાઈ ગયા છે. એક એક સંપ્રદાય, એક એક ધર્મના સ્થાનકો, ખાવા દાવા, કપટ, માયા, અને એવા પરિણામ, ત્રાસ છૂટે એવા પરિણામ છે. બે પક્ષ પડી ગયા હતા. હું તો આજે વગાસનો આશ્રમ થયો ને, અમે વડવા ગયા હતા, ત્યાંથી જાણવા મળ્યું. વડવાનો આશ્રમ થયો પછી 4 વર્ષ જ અગાસનો આશ્રમ થયો, અને 1 કલાકનો બસને અત્યારે બસથી કે ટ્રેનથી જઈએ તો 1 કલાકમાં પહોંચી જવાય. એટલે એમ માનો કે 40 માઇલ આસપાસનો એરિયા છે, 35-40 માઇલ આસપાસનો એરિયામાં બીજો આશ્રમ થયો. અને વડવાના આશ્રમનો વિકાસ ન થયો, અગાસના આશ્રમનો વિકાસ થયો. જે આશ્રમ પહેલાં સ્થાપિત થયો એનો વિકાસ નથી થયો. વડવામાં એક ભાઈ વાંચન કરતા હતા, એને પૂછ્યું કે અહીંયા બાજુ બાજુમાં 2 આશ્રમ થયા છે, આ આશ્રમનો વિકાસ કરવાને બદલે બીજો આશ્રમ જેણે શરૂ કર્યો, કર્યો તો આમણે લઘુરાજ સ્વામીએ, લલ્લુજી મુનિએ શરૂ કર્યો છે, તો કંઈ સમજાતું નથી કે આમ કેમ બન્યું. લલ્લુજી વડવાનો જે આશ્રમ છે એ બહુ એકાંત સ્થળમાં છે, સરસ છે. અત્યારે થોડા આજુબાજુમાં મકાનો થઈ ગયા છે, અને કોઈ ટ્રસ્ટીઓએ ભૂલ કરી છે, બાજુની જમીન વેચી દીધી છે બીજા લોકોને, ત્યાં વસવાટ થઈ ગયો છે બીજા લોકોનો, ગામડાના લોકોનો મકાનો થઈ ગયા છે, અને એકાંત હતું એ ઓછું થઈ ગયું છે. અને 25 વર્ષ પહેલાં જે એકાંત ત્યાં હતું, 25 વર્ષ પહેલાં ગયેલો છું, એમ થાય કે અહીંયા રહી જઈએ એવું સરસ એકાંત. જંગલમાં જ આશ્રમ હતો, એટલું સરસ એકાંત હતું. અત્યારે તો બાજુમાં રેડિયો ને ટીવી ને બધા કથા હોય તો એના માઇક ને એના સંગીતના માઇક ને એ બધું ચાલતું હોય, હોટલ હોય તો એ ચાલતું, ગામડું જ વસી ગયું. પૂછું કામ કેમ થયું, આનો વિકાસ ન થયો ને ત્યાંનો વિકાસ થયો, તો કે કૃપાળુ દેવના દેહાંત પછી 2 મત થઈ ગયા હતા, 2 વિભાગ થઈ ગયા હતા, 2 પક્ષ પડી ગયા, 2 પક્ષ પડી ગયા હતા, એને એક શબ્દ વાપર્યો, 2 પક્ષ પડી ગયા હતા. તો એક બાજુ રહી ગયા ખંભાતના વણિક લોકો, જે અંબાલાલભાઈ ને બધા જે હતા એ ખંભાતના વાણિયા, એ લોકો વાણિયા હતા બધા. આ બાજુ લલ્લુજીના પરિચયમાં આવ્યા એ બધા ચરોતરના ખેડૂત લોકો, દેસાઈ લોકો, પણ બધા પૈસાવાળા, એની પાસે મોટી જમીનો, પટેલ લોકો, પણ એ ત્યાં પટેલ નથી કહેતા, ત્યાં દેસાઈ કહે છે, દેસાઈ કહે છે, એ લોકો આવ્યા. અને લલ્લુજી પણ એ બાજુના જ મૂળ વતની એ બાજુના છે. આ જે વટામણ ચોકડી આવે છે આ બાજુથી જતા, એ મૂળ વતન લલ્લુજીનું ગામ વટામણ છે. એટલે એ અને પોતે વિહાર પણ આ વેશમાં, મુનિ વેશમાં, ત્યાગીના વેશમાં એ એરિયામાં જ વધારે કર્યું, એટલે પરિચિત ખૂબ રહ્યા લોકો, અને ગ્રુપ થઈ ગયું એની પડખે. ગ્રુપથી આવા એ લોકો એને જ્ઞાની માનવા માંડ્યા. બીજી તો કંઈ ખબર નથી. એક જે દેસાઈ લોકો, ખેડૂત લોકો, જે લોકો એના પરિચયમાં આવ્યા, એને બીજી તો કંઈ તત્વને કે ઊંડાણને કોઈ ખબર નથી. શ્રીમદજીના પરિચયમાં કોઈ એવા આવેલા નહીં, એમને જ્ઞાની માનવા માંડ્યા, અને જ્ઞાની માંડીને એનું માનીને એનું બહુમાન કરવા માંડ્યા. પ્રભુશ્રી પછી અત્યારે જ પ્રભુશ્રી કહે છે, પણ એ ત્યારથી ચાલુ થઈ ગયું છે પ્રભુશ્રી. શું અને એમ કે પોતે રાજચંદ્રજીને બતાવે, પોતે એમ કે મારા તો આજ ગુરુ છે, આજ મારા દેવ છે, આજ મારું સર્વસ્વ છે એમ કે. પણ ઓલા લોકો શ્રીમદજીને પણ ગૌણ કરીને આપ વિદ્યમાન ખરા ને, એટલે આને મુખ્ય કરે. પછી હાર તોરા એના માટે ભેટ સોગાદ મીઠાઈ બીજું ત્રીજું એ બધું આવવા માંડ્યું. તો પછી વિવેક ન રહી, એ તો સ્વાભાવિક છે. જ્યારે એને જ્ઞાની માને પછી તો એને અર્પણતા લોકોને આવે છે, અર્પણતા કરવા માંગે, એનો વિરોધ કર્યો આ ખંભાત વાળા, એમને ટપાયા કે તમે આ બધું બંધ કરાવો, આમાંથી બીજું ઊભું થઈ જશે આખું, હા આ બધું ફેરફાર થઈ જશે. પણ નીચેનું ગ્રુપ બહુ મોટું જોક્સ મોટું થઈ ગયું અને પોતાને પણ થોડું પ્રિય લાગ્યું, આ બે વાત ભેગી થઈ ગઈ. એમણે નિવાસ કર્યો ત્યાં આગાશમાં, એમણે તો તબિયત જરા અસ્વસ્થ રહેતી હતી. શ્રીમદજીના દેહાંત પછી 35 વર્ષ જીવ્યા, એટલું એનું લાંબુ આયુષ હતું. મોટી ઉંમરના હતા તો પાછળ 35 વર્ષ અહીંયા કર્યા, અને તબિયત અસ્વસ્થ રહેવા માંડી. વાનો રોગ બહુ હતો એટલે વિહાર ન કરી શકે, હાલી ચાલી ન શકે, એવી બધી પરિસ્થિતિ, વૃદ્ધાવસ્થા એટલે નબળાઈ નો પરિસ્થિતિ ઊભી છે. તો એમણે કહ્યું કે મને મકાન બાંધી દઉં, હું પડ્યો રહીશ એમાં. એમને તો જે અત્યારે વચ્ચે મકાન છે એક બાજુનું, જ્યાં એમનો મોટો ફોટો મૂક્યો છે વચ્ચે, પ્રભુ શ્રીકરણ મોટો ફોટો મૂક્યો, એ જગ્યાએ એમને રહેવાનું, ખાલી મકાન બાંધવાની જ એમને માગણી કરી હતી કે હું અહીંયા રહીશ, ખાલી ગામમાં રહેવું નહીં અને અહીંયા રહીશ. સેવકો તો ઘણા વધી ગયા હતા એટલે એ કંઈ બીજી તકલીફ નહોતી કે એને બીજી તકલીફ પડે, ખાવા પીવાની દવા દારૂની કાંઈ તકલીફ પડે. પણ ત્યાં પછી વૈશાયમાં મોટો આશ્રમ થઈ ગયો અને એમાં તો આખો એક પક્ષ જ જુદો ઉભો થઈ ગયો અને બધું એ હળવાથી આખું બધું જુદું જ પડી ગયું. અત્યારે સ્વતંત્ર જુદું જ છે, બધા આશ્રમો સ્વતંત્ર છે, કોઈ કોઈની મેળ નથી, પણ હોટવર નથી, ક્યાંય ઘર્ષણ, ખુલ્લું ઘર્ષણ નથી. હા, એ તરત જ 4 વર્ષમાં આ પરિસ્થિતિ થઈ. બધા સાધન કળિયુગ થી ઘેરાઈ ગયા છે, ઘણું કરીને બધા જીવ ઉન્માર્ગે વર્તે છે અથવા સન્માર્ગ ની સન્મુખ વર્તતા નજરે નથી પડતા. ચોખ્ખું લખ્યું છે, સમાજની પરિસ્થિતિ ચોખ્ખી લખી છે. ક્વચિત મુમુક્ષુ છે પણ તેને હજી માર્ગ નો નિકટ સંબંધ નથી. આખું ચિત્ર ચોખ્ખું મૂકી દીધું છે. નિષ્કપટીપણું પણ મનુષ્યો માંથી ચાલ્યા ગયા જેવું થયું છે, માયાચાર ના પરિણામ જોયા. આ તો પોતાની હયાતીમાં લખે છે, હું પોતાને 24મું વર્ષ છે ત્યારે લખે છે, એટલે દેહાંત પહેલાના 10 વર્ષે આ વાત લખે છે. પછી તો હું થાય તો સીધી વાત છે કે પછી કઈ ખરાબ વાત હોય નહી. નિષ્કપટીપણું પણ મનુષ્ય માંથી ચાલ્યા ગયા જેવું શું છે. સન્માર્ગનો એક અંશ, એક અંશ ને એનો પણ શતાંશ, સન્માર્ગનો એક અંશ ને એનો પણ શતાંશ તે કોઈ આગળ પણ દ્રષ્ટિએ પડતો નથી, ક્યાંય જોવામાં આવતો નથી. એક અંશ નો કોમો ભાગ ક્યાંય જોવામાં આવતો નથી. માર્ગનો કેવળ જ્ઞાન નો માર્ગ તે તો કેવળ વિસર્જન થઈ ગયો છે, કોણ જાણે હરિની ઈચ્છા શું છે, કેટલો ઉકળાટ કાઢ્યો છે. શાસનની દિશા હાલ જોઈ એમ કે છે કે અરે રે કુદરતે શું ધાર્યું છે, કાંઈ કાંઈ દેખાતું નથી, કાંઈ કેવળ જ્ઞાનનો માર્ગ તો હાવ ભૂલાઈ ગયો છે, કોને ખબર કુદરતને શું કરવું છે. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો. બોલો, 99 વર્ષ પહેલા આ હાલત લખે છે. આવો વિકટ કાળ તો હમણાં જ જોયો, કેવળ મંદપુણ્ય વાળા પ્રાણી જોઈને પરમ અનુકંપા આવે છે. મંદપુણ્ય, યોગ્યતા નહીં, પુણ્યનું ઠેકાણું નહીં. અમને સત્સંગની ન્યૂનતાને લીધે કાંઈ ગમતો નથી. ઘણી વાર થોડે થોડે કહેવાઈ ગયું છે, તથાપિ ચોખ્ખા શબ્દોમાં કહેવાયાથી સ્મૃતિમાં વધારે રહે એટલા માટે કહીએ છીએ કે કોઈથી અર્થ સંબંધ અને કામ સંબંધ તો ઘણા કાળ થયા ગમતા જ નથી. કોઈની સાથે વ્યવહારિક સંબંધ તો રાખવો જ નથી, એ તો કરવું જ નથી. પહેલા તો થોડે થોડે આડકતરી રીતે કહી દીધું છે, પણ હવે બહુ ચોખ્ખું કહી દઈએ છીએ કે કોઈની સાથે અમારે વ્યવહારિક સંબંધ તો જોઈએ જ નહીં. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ. હા, અર્થ એટલે પૈસાનો, અર્થ એટલે પૈસા. હા, કોઈ કોઈને કોઈની સાથે કામ પાડવું, વ્યવહારિક કામ પાડવું, મેં તમે આમ કરી નાખજો, આમ કરો, આમ કરો, આમ કરો, તેમ કરો, કાંઈ નહીં. હમણાં ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ પણ ગમતો નથી. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર ચારે ગુણને ઉતારી નાખ્યા પોતે. ધર્મ સંબંધ અને મોક્ષ, કામ એટલે ઈચ્છા, એમ કોઈની સાથે અમારે અમારી ઈચ્છાઓને અને કોઈની સાથે કાંઈ મેળ સંબંધ નથી રાખવાનો. ધર્મ સંબંધ અને મોક્ષ સંબંધ તો ઘણું કરીને યોગીઓને પણ ગમે છે, અને અમે તો તેથી પણ વિરક્ત રહેવા માંગીએ છીએ. બહુ અંદરની મસ્તી ઘણી ચડી છે. યોગીઓ એમ કે છે કે ભાઈ, ધર્મ સંબંધ ને મોક્ષ સંબંધ તો રાખવો જોઈએ. અમારી દશા કોઈ અંદરમાં અવધૂત દશા છે, આ પણ ક્યાંય અમને કોઈની સાથે ધર્મ સંબંધની પણ ઈચ્છા નથી. 24મા વર્ષે પહેલા જ વર્ષમાં દશા સમ્યક દર્શન થયા પછી પહેલા વર્ષમાં ઘણું જોર છે પ્રવેશ, ઘણું બહુ જોરથી પ્રવેશ છે. એક અવતારી થવાના છે, જોર બહુ આવ્યું છે. હાલ તો અમને કઈ ગમતું નથી, અને જે કઈ ગમે છે તેનો અતિશય વિયોગ છે, એમને સંકેત કર્યો છે સૌભાગભાઈ ઉપર. વધારે શું લખું, સહન કરવું એ જ સુગમ છે. જે પરિસ્થિતિ છે એને સહન કરી લેવી, સહન કરી લેવી એટલે જ્યાં ઉપાય નથી, કુદરતી જ્યાં બધા સંયોગ વિયોગ બધા પ્રકાર કુદરતી બને છે. પોતાને પણ પૂર્ણ થઈ જવું છે, છતાં કુદરતી જ એ પરિસ્થિતિ અંદરથી આવતી નથી, અને નથી આવતી એનો ખેદ પણ રહે છે. હથેળીમાં જેને આત્મા છે, અને એ આત્માની લીનતા ઘણી વર્તે છે, એને એમ થાય કે હવે આગું રહેવાનું કારણ શું છે. આમાં એને દુનિયામાંથી કંઈ જોતું હોય, દુનિયાના કામ કરવા હોય, સંબંધો રાખવા હોય, સંબંધો જાળવવા હોય, એને તો મુશ્કેલી પડે. પણ આ તો ગ્રહસ્થ દશામાં નાની ઉંમરમાં એકદમ વૈરાગી થઈ ગયા છે, ઘણો ઘણો વૈરાગ છે. નામ તો નિર્દેશ કઈ સુભાગભાઈ ઉપર છે, વધારે નિર્દેશ છે એ સુભાગભાઈ ઉપર છે. કેમ કે અતિશય વિયોગ લીધો છે, અતિશય વિયોગ નથી પોતાનો, પોતાના સ્વરૂપનો અતિશય વિયોગ નથી. રમણતા તો ઘણી સારી છે, એટલે સુભાગભાઈ ઉપરનો સંકેત ગણવો જોઈએ. અને સહન કરવું એ સુગમ છે, એટલે બહારની પરિસ્થિતિમાં સહન કરવાનું હોય ને, તમારી પરિસ્થિતિ નથી, અમારી પરિસ્થિતિ નથી, કે સંયોગ રહે માટે જે પરિસ્થિતિ છે એ સુગમ છે. પરમ પૂજ્ય શ્રી સૌભાગ્ય અત્રે હરિ ઈચ્છા અનુસાર પ્રવર્તિ છે. પરમ પૂજ્ય શબ્દ વાપરા છે, ઓલામાં પરમ વિશ્રામ લેખ્યું છે, આમાં પરમ પૂજ્ય લેખ્યું છે. અત્રે હરિ ઈચ્છા અનુસાર, કુદરતી જે સંયોગ છે એ અનુસાર પ્રવર્તે છે. ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ લાગે છે, એવો ભગવતને લોભ શા માટે છે? ફટકારે છે તો કેવો ફટકારે છે? સૌથી પછી માસમાં એ પોસ્ટકાર્ડ નાખી દીધું છે, દોઢ લીટી પૂરી લખી નથી, પણ એવું લખ્યું છે કે મોક્ષ તો આપે છે ભગવાન, ઈશ્વર કરતા માને છે ને, એટલે ભાષા એની વાપરે છે. મોક્ષ આપવામાં ભગવાનને લોભ નથી, પણ માર્ગ આપવામાં લોભ હું કરવા કરે છે, જોકે માર્ગ વગર મોક્ષ નથી. પણ વિટમણા માર્ગ ને છે, તમને માર્ગ નથી મળ્યો. માર્ગ પ્રાપ્ત થાય એવા તમે વ્યક્તિ છો, છતાં તમને માર્ગ હજી મળતો નથી. મોક્ષ તો મળી જવાનો છે એ વાત નક્કી છે. તો મોક્ષ જે મોક્ષની ઉદારતા છે, જે મોક્ષ આપશે એ માર્ગ હું કરવા નથી આપતા, એમાં લોભ હું કરવા કરે છે. આવો લોભ હું કરવા, આ પ્રકારનો લોભ શું કરવા. વ્યંગ કર્યો છે, બહુ સારો વ્યંગ કર્યો છે માર્ગ ઉપર, કે માર્ગ મળ્યા પછી મોક્ષ તો સહજ આવે છે, મૂળ માર્ગમાં આવવું જ વિકટ છે. અને કુદરત શું કરવા આમ પરિસ્થિતિ રાખે છે. ભગવત એટલે કુદરત લેવું, કુદરત આવી શું કરવા પરિસ્થિતિ રાખે છે. માર્ગ આમાં આવે છે એ તો મોક્ષને પામી જાય છે, સહેજે સહેજે એનો નિવડો છે, પણ માર્ગ જ મળતો નથી. તો માર્ગવાળાને મોક્ષ આપવામાં ઉદાર છે, જેને માર્ગ નથી મળ્યો એને માર્ગ આપવામાં ઉદારતા રાખતા હોય તો એને શું જાય. ખરી વાત છે, બહુ અનેક જીવો પાત્ર હોય તો પછી એને માર્ગ મળી જાય તો સારો. અંતરની એની શું ભાવના છે કે જે જે પાત્ર જીવો હોય માર્ગ ઉપર જલ્દી આવી જાય તો રાજી થઈ જાય, પછી મોક્ષ તો એને મળવાનો છે. ને મોક્ષમાં કઈ લોભ નથી કુદરત કરવાની, પણ માર્ગમાં ઘણો લોભ કરે છે એવું લાગે છે. એ રીતે બહુ વિચિક્ષણતાથી કલમ ચલાવી છે.